તારીખ 18/4/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સુગાનીજીના જીવનચરિત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 1.
એમાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે શૂન્ય કા રાગ હોના ઓર શૂન્ય કા અભિપ્રાય હોના, ઇન દોનો મેં બહુ ફર્ક હૈ. એક રાગ આવે સાંભળવાનો, બીજી વાત છે. અભિપ્રાય હોય સાંભળવાનો, એ બીજી વાત થઈ જાય છે. એમ કહે છે, ઊંડાણ એ છે આ વાતનો કે માણસને પ્રવૃત્તિ અને અભિપ્રાય સહિતની પ્રવૃત્તિ બેમાં બહુ મોટો ફરક છે. પ્રવૃત્તિનો એટલો દોષ નથી, પણ અભિપ્રાય સાથે જો પ્રવૃત્તિ હોય તો મોટો દોષ થઈ જાય. કેમ કે ત્યાં સાધન નક્કી થઈ ગયું, સાધન માની લેવામાં આવે છે. અભિપ્રાયમાં સાધન ઊભું થઈ જાય છે. જ્યારે માત્ર રાગ હોય તો રાગનો નિષેધ થઈ શકે, પણ અભિપ્રાય સહિતનો રાગ હોય તો એનો નિષેધ ન થાય, અનુમોદન થાય. માનો કે જેને સાંભળવાનો અભિપ્રાય હોય તો એ અભિપ્રાયમાં શું થશે કે જેટલું વધારે સાંભળવાનું થાય એટલું સારું, સાંભળવાથી મને લાભ છે. જેટલું વધારે સાંભળી શકું મને વધારે લાભ છે. એટલે એને તો કોઈ દિવસ સાંભળવાની બહિર્મુખ વૃત્તિ છૂટવાનો અવસર ન આવે, એ નુકસાન થાય એને. એટલે કહ્યું કે શૂન્ય કા અભિપ્રાય નહીં હોના ચાહીએ, કેમ કે શૂન્ય કા રાગ હોના ઓર અભિપ્રાય હોના, ઇન દોનોં મેં બહુ ફર્ક હૈ. સુનતે હી અંતર્મુખતા કા પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ. આ વાત અમે બહુ સરસ કરી છે. છેલ્લું જે વાક્ય કહ્યું છે કે સાંભળવાનો રાગ આવે તો એ રાગ પેરા કરવો એ પણ પ્રશ્ન નથી. જે સાંભળવા મળે છે એ સાંભળવામાં જે વિષયમાં પુરુષાર્થ કરવાનો છે એ પુરુષાર્થ સાંભળતા જ ચાલુ કરવો જોઈએ. એટલે આ વાતમાં પુરુષાર્થની પ્રેરણા વિશેષ છે, અથવા પુરુષાર્થ પ્રેરક વાત છે. કે સાંભળ્યા સાંભળ કરો એમ નહીં, સાંભળો અને સાંભળતા પુરુષાર્થ ચાલુ કરો. ખાલી સાંભળીને બેસી રહેવું એમ નહીં, સાંભળીને કાંઈ પણ પુરુષાર્થ ચાલુ કરવો જોઈએ. એટલે વિચાર કરવામાં લાગવું એમાં અને સાંભળવામાં બહુ ફરક નથી, કેમ કે સાંભળવાની અંદર પણ વિચારની જ પ્રક્રિયા છે. જે કાંઈ શબ્દો સંભળાય છે એને મન સાથે પછી વિચારમાં જ લેવામાં આવે છે. એટલે સાંભળીને વિચાર કરો કે એમ જ વિચાર કરો, આખરમાં તો વિચાર કરવાની જ વાત રહી ગઈ. અહીંયા એમણે પ્રયત્ન કરવાની વાત લીધી છે, માત્ર વિચાર નથી કરવાનો, પ્રયત્ન કરવાનો છે. અવલોકન કરો, પ્રયત્ન કરો. હવે એમને વ્યવહાર શ્રદ્ધા નથી આવી એમ કેમ કહ્યું, એનો ખુલાસો કૌંસ કરીને આપ્યો છે કે તત્વ શ્રવણ કે સંબંધ મેં એસા અભિપ્રાય રહે જાના ચાહીએ, રહે જાનાથી શ્રવણ કરતે કરતે આત્મલાભ હો જાયગા તો વો સાધન વિષયક બુદ્ધિપૂર્વક કી ભૂલ હૈ. ગ્રહિત મિથ્યા તો કેમ આવી જાય છે, શું કે વ્યવહાર શ્રદ્ધા ન રહી એટલે ગ્રહિત મિથ્યાત્વ થઈ ગયું. વ્યવહાર શ્રદ્ધામાં અગ્રહિત જાય છે, ત્યારે વ્યવહાર શ્રદ્ધા ન રહી એટલે ગ્રહિત મિથ્યાત્વ થઈ ગયું. તો ગ્રહિત મિથ્યાત્વ ક્યાં થાય કે પ્રયોજનભૂત વિષય એવો જે આત્મા, અને પોતાનું જે પ્રયોજન એટલે આત્માને સાધવું જે સાધનથી, આ બે મહત્વના વિષય છે. પ્રયોજનની દ્રષ્ટિ સાધન નથી એને સાધન માનવું, આત્મા નથી એને આત્મા માનવો, અથવા કલ્પિત આત્માને આત્મા માનવું, આત્માની કલ્પના કરીને આત્માને માનવું, એ ગ્રહિત મિથ્યાત્વનો વિષય થઈ જાય છે. ત્યાંથી ગ્રહિત શરૂ થઈ જાય છે. ભલે એ ગ્રહિત મિથ્યાત્વ સૂક્ષ્મ હોય છે શરૂઆતમાં, પણ ગ્રહિત મિથ્યાત્વ ત્યાંથી શરૂ થઈ જાય છે. એટલે શ્રવણ કે સંબંધ મેં એસા અભિપ્રાય રહે જાના કે શ્રવણ કરતે કરતે આત્મલાભ વધાયગા તો વહ સાધન વિષયક બુદ્ધિપૂર્વક કી ભૂલ હૈ જિસસે ગ્રહિત મિથ્યાત્વ હોતા હૈ. ગ્રહિત મિથ્યાત્વમાં આવી જાય, સાધન એને કલ્પના થઈ ગઈ હોય કે આપણે આ સાંભળીએ આપણને લાભ થાય છે માટે આપણે સાંભળો, આપણે સાંભળાય રાખો સાંભળાય રાખો, ગ્રહિત મિથ્યાત્વ ઊભું થઈ જાય. ગંભીર વિષય છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવનારની તો બહુ જ જવાબદારી છે, ઘણી જવાબદારી છે. કેમ કે આ તો એક ઊંચી ખોટીનો વેપાર છે, ઊંચી ચીજનો વેપાર છે, એની અંદર તો જરાય આઘું પાછું જોખાય તો બહુ મોટો ફેર પડી જાય, ઘણો મોટો ફેર પડી જાય. એવો વિષય છે. એમને એ જે વાત કરી છે ને, પેલા એ તો સીધી સાદી વાત કરી છે પોતાના ચાલતા પરિસ્થિતિની, કે અંદરમાં ક્યાંય હજી આત્મા દેખાતો નથી. ભલે આત્માને વાત સાંભળી છે પણ ક્યાંય આત્મા એવો છે એમ દેખાતો નથી, પરિણામ સ્થિર થતા નથી. વાત કોઈ ધ્યાન કરવાનો, ચિંતવન કરવાનો વિચાર કરે, એકાંતમાં બેસે તો પરિણામની ચંચળતાને લઈને પરિણામ કંઈ સ્થિર થાય નહીં. તો શું કરવું? કે સાંભળવું. આપણે કોઈ તત્વની વાત કરનાર હોય તો એની પાસે સાંભળવા જવું. એટલે સામાન્ય રીતે તો સોનગઢમાં બધી ચર્ચાઓ થઈ છે, તો ભાઈ સોનગઢમાં તો નિવૃત્તિ લઈને મેં આવ્યા છે, આત્મા કાંઈ હજી અંદરમાં દેખાતો નથી, પરિણામમાં ચંચળતા જાતી નથી. એટલે એમ વિચાર રાખીએ છીએ કે જે તત્વનું શ્રવણ કરાવતા હોય એને સાંભળવા બેસીએ, સાંભળીએ. પછી જુદા જુદા વિદ્વાનો ત્યાં આવતા હોય, ગુરુદેવનો બે વખતનું સાંભળવાનું મળતું હોય, એવી રાગ થાય બીજી વાત છે, પણ અભિપ્રાય થઈ ગયો તો વ્યવહાર શ્રદ્ધા એ નહીં રહે. એટલે સિદ્ધિજી સીધો જે જવાબ આપ્યો છે કે ઈસમાં તો વ્યવહાર શ્રદ્ધા બી નહીં આવી, ત્યારે તો માણસને સિદ્ધિ ચોંટ લાગે. કેમ અમે ગ્રહિતમાં આવી ગયા? કેવી રીતે ગ્રહિતમાં આવ્યા? કે અભિપ્રાયની ભૂલથી માટે ગ્રહિતમાં આવી ગયા. હવે વર્ષો સુધી આવો ગ્રહિત મીઠું હોય, વર્ષો સુધી ગ્રહિત ઘૂટ્યું હોય અને એ દ્રષ્ટિએ સાંભળવાનું ચાલુ રાખ્યું હોય, અને પછી એમ વિચાર કરે કે આટલા બધા વર્ષથી સાંભળીએ છીએ ને કેમ કાંઈ લાભ થતો નથી, ત્યારે પણ હજી તો ગ્રહિતમાંથી નથી નીકળ્યા, લાભ ક્યાંથી થાય? બેસતી નથી એ તો આ વખતે કરતા બહુ થઈ ને, ગ્રહિત મિથ્યાત્વ નામ લઈએ તો ભડકી જાય. અમે આટલા બધા શાસ્ત્રોમાં છીએ, આટલું બધું અમે વિચાર કરીએ, આટલું બધું જાણપણું થઈ ગયું અને હજી ગ્રહિતમાં આ શું કહેવાય? કારણ કે ગ્રહિત તો ઠેઠ, ગ્રહિતનો વર્ગ બહુ મોટો છે, ક્રિશ્ચિયન મુસલમાનથી માંડીને બધા ગ્રહિતમાં જ ગણાય, એક જ વર્ગમાં ગણાય, તો બહુ આકરો પડી જાય. જેવું લાગે કંઈ ખોટા રૂપિયાને સાચો રૂપિયો માનવાથી કંઈ બજારમાં હાલવાનો તો નથી જ. એમ ભલે એ ગ્રહિત હોય ને આપણે એમ માનીએ કે ના ના આપણે તો તત્વનો અભ્યાસ કરીએ છીએ, આપણું કાંઈ ગ્રહિત નથી, શું બરાબર શાસ્ત્ર પ્રમાણે બધો અભ્યાસ કરીએ છીએ, પણ એથી કાંઈ લાભ ન થઈ જાય, એથી જે નુકસાન છે એ નુકસાન જ છે. એથી પણ કલ્પના કરવાથી તો કોઈ લાભ નથી થઈ જતો. આ વખતે આગ્રામાં જુદા જુદા ગામના માણસો આવ્યા હતા, એમાં અલવરથી 4-5 માણસો આવ્યા હતા. અલવર જયપુરથી આગળ જતા આવે છે રસ્તામાં, અલવરથી 2 લાઈન જુદી પડે, એક દિલ્હી જાય ને એક આગ્રા જાય. જયપુરથી આગળ જે ટ્રેન જાય દિલ્હી બાજુ, હા, એમાં અલવરથી આગ્રા અને દિલ્હીનો ખાતા 2 જુદા જુદા પડે. સીધું આગ્રા આવવું હોય અને દિલ્હી બાજુ નહીં જવાનું, સામાન્ય રીતે જે દિલ્હી ટ્રેન જાય છે એ વચ્ચે અલવર આવે, જયપુરથી દિલ્હીના રસ્તામાં. આપણું મંગળ છે એટલે આમ બધા દિગંબરો છે, પણ સોનગઢ બાજુ ગુરુદેવના વખતથી વળેલા, આજે બી આપણા વક્તા ત્યાં જાય છે, દેવીલાલ બી ઘણી વાર ત્યાં જાય છે, વિશેષ કરીને પછી રમેશભાઈ મલકાપુર વાળા વાર જાય છે. ત્યાર પછી તો એકાદે ફરી અહીંયા આવીને ભાવનગર આવીને રહી ગયા હતા. પછી પાછો કોન્ટેક્ટ છૂટી ગયો હતો. બાલિયર નો થયો, અજીતભાઈ નો થયો, એ લોકો આગ્રા આવ્યા હતા. પછી આ વખતે પાછા આગ્રા આવ્યા. અભ્યાસ ઘણો છે. ગુલન શહેર વાળા કૈલાસ સિંધી છે, એમણે પ્રશ્નોત્તર માળાના સાત ભાગ બનાવ્યા છે. અભ્યાસ ઘણો છે, ઘણા વર્ષથી નિવૃત્ત છે. અને હું સ્વામી કઢાવ્યો એ પહેલાના જોઉં છું, એને હું જૂના છું. અને ઘણા વખત એ તો નિવૃત્ત છે એટલે લગભગ બધે જુદા જુદા મંડળોમાં વાંચન જ કરતા હોય છે, ક્લાસ ચલાવે છે. બહુ ક્લાસ ચલાવે, હા ક્લાસ બહુ ચલાવે, પ્રશ્નો બહુ પૂછે. એટલે એમણે પ્રશ્નોત્તર ઘણું, એટલે એમણે પ્રશ્નોત્તર માળાના સાત ભાગ બનાવ્યા છે હિન્દીમાં. એમાં જુદા જુદા શાસ્ત્રોમાંથી ગાથાઓ લઈને એના ઉપર પ્રશ્નો બેઠા હોય, એના ઉત્તરો આપતા હોય એવી રીતે. પંચાધ્યાયી 761-62 પહેલા ભાગની પૂર્વાર્ધને 1200 761-62 પ્રશ્ન કાઢ્યો હતો. નિત્યપણું છે એ વ્યવહાર નિયમનો વિષય છે. નિત્યપણું પણ વ્યવહાર નિયમનો વિષય છે. નિત્ય અનિત્ય થઈને જે વ્યાત્મક દ્રવ્ય છે એ પ્રમાણનો વિષય છે. અને નિત્ય અનિત્ય હોવા છતાં જે અનુભયાત્મક છે તે નિશ્ચય નહીં વિષય છે, એવું કંઈક ગાથાઓ હતી. એ પ્રશ્ન સમજાતો નહોતો. પછી એ વિષયમાં ચાલતા 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 તો એમ ચાલી કે ભાઈ આત્મા છે એ અતિન્દ્રિય સ્વરૂપ છે, એમ તો આપણે સાંભળીએ છીએ અને સંમત પણ કરીએ છીએ. અતિન્દ્રિય સ્વરૂપ આત્મા છે એ સંબંધીનો નિર્ણય આપણે શાસ્ત્ર મારફત મનના વિચારથી કરી લઈએ છીએ કે નહીં તો કે હા કરી લઈએ છીએ, તો પછી ઓળી વાત તારે કેવી રીતે મેળ મેળવો છો? પ્રશ્ન એ ચાલ્યો કે તો અતિન્દ્રિય સ્વરૂપ છે આત્માને જે અતિન્દ્રિય જ્ઞાન ગમ્ય છે અથવા જે વિકલ્પાતીત છે એને મનાતીત છે, એને તમે મનમાં ગોઠવી લીધો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વેચવું આ રીતે આત્માનું સ્વરૂપ છે, તો એને એને કેવી રીતે મેળ મળે છે? એટલે એમણે કીધું જો વાંચીને જો નિર્ણય ન કરીએ તો પછી નિર્ણય કર્યા વગરની વિચારણા કેવી રીતે ચાલે? કે નિર્ણય તો કરવો જ જોઈએ ને, કે નિર્ણય તો વાંચતા વાંચતા કરતા જ જઈએ ને, કે બરાબર છે કરો એનો વાંધો નથી, પણ આનો મેળ કેવી રીતે મેળવવાનો? તો કે આ બુદ્ધિપૂર્વક આવી રીતે નિર્ણય કરીએ, પછી જે બૌદ્ધિક નિર્ણય ને પછી જયારે અતિન્દ્રિય જ્ઞાન થશે ત્યારે અતિન્દ્રિય આત્માનો નિર્ણય થશે જ્ઞાન અનુભવ પૂર્વક નો. એવી રીતે એમ કે સામાન્ય રીતે વિચાર્યું હોય, બહુ વિશે જ્ઞાન છે તો ન વિચાર્યું હોય, પણ સામાન્ય એમ હોય કે જયારે આત્માનું સ્વરૂપ શાસ્ત્રમાં આવે છે અને શાસ્ત્રમાં તો વિચારપૂર્વક વાંચન થાય છે તો વિચારમાં તો નિર્ણય કરવા માટે તો શાસ્ત્ર વાંચીએ છીએ, તો નિર્ણય તો કરીએ છીએ. કે પછી આમાં નિર્ણયનો વિષય ચાલ્યો છે 144 ગાથામાં. પ્રથમ તો જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવો, એ 2-3 કલાક વિષય ચાલ્યો હતો. પછી જુઓ આ અંક આવ્યો છે શતાબ્દી અંકમાં, તો એમ લખે છે કે રાગથી ખસીને અંશે રાગથી રાગનો અભાવ કરીને નિર્ણય થાય છે. વાંચ્યું તું એટલે ધ્યાન નથી ગયું, કે હું તો વાંચી ગયા છું પણ એવું ધ્યાન નથી ગયું, કે કઈ જુદી જુદી વાતો તો લખે છે. પછી જ્ઞાન માત્ર સ્વસંવેદન, જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધિ પ્રસિદ્ધિ જ્ઞાન, આ બધી વાત તો છે. એની સાથે કઈ ખ્યાલ નથી આવતો કે એમને શું કહેવા માંગે. પછી આ 761-62 મૂંઝાણાતા એટલા માટે કે એમણે નિર્ણય કરી નાખ્યો હતો કે નિત્ય છે એ નિશ્ચય નહીં વિષય છે, કે ધ્રુવ છે, નિત્ય છે, અપરિણામી છે, ગુપ્રસ્થ છે, એ તો નિશ્ચયનો વિષય સાંભળ્યો છે, ગુરુદેવ પાસેથી સાંભળ્યો છે, અને એમાં પંચાધ્યાય નતો, ના આમ ચોખ્ખું લખે છે વ્યવહાર અંતર્ગત તસ્ય, વ્યવહારના અંતર્ગત આ વ્યવહારમાં વિષય છે. મને કે મારું માથું બહુ ખરાબ થઈ ગયું છે આ ગાથા જ્યારથી વાંચી છે. પ્રશ્નોત્તરમાં એમણે ગાથા લીધી છે, મૂળ ગાથા જોઈ બરાબર છે કે છે, પણ કોઈ રીતે બેસતું નથી કે નીચે છે એ વ્યવહારને એનો વિષય છે. તો મેં કીધું એમને પૂછવું તો કૈલાસચંદજીએ જે ચર્ચા કાઢી છે એને પૂછવું તું કે તમે આ પ્રશ્નોત્તર પૂછવા તો તમે કેવી રીતે આને કહો. તો કે એમને પત્ર લખો તો એમના પત્રના ઉત્તર છે કે એમને સંતોષ નથી થયો. મને કે 1.5 વર્ષથી હું હેરાન થાઉં છું કે માણસ મહેનતું છે, મહેનતું છે એટલે પરિશ્રમ કરે છે સમજવા માટેનો, અને ન સમજાય તો એને બેચેની પણ ખણી રહી છે. મેન્ટલ ડિપ્રેશન જેને કહીએ ને એવું થાય છે. કે મને તો હું 1.5 વર્ષથી મારી માનસિક સ્થિતિ ઘણી ખરાબ થઈ છે, કે એટલી બધી ખરાબ થઈ છે કે ડૉક્ટર છે કે તમારે દવા લેવી જોઈએ, કે માનસિક તમે એમ દવા લ્યો, કે કાંઈ મને ચેન પડતું નથી. કે પછી કે હું જીઆઈઓ સોનગઢ ગયો હતો, કે પંડિતજી પાસે ગયો હતો, હિંમતભાઈ પાસે, લાલચંદભાઈ પાસે ગયો હતો, યુગલજી પાસે ગયો હતો, બધાની પાસે ગયો, જીઆઈ બધે ફરી આવ્યો. એટલે માણસને જ્યારે આકુલતા થાય અને કાંઈક એનો રસ્તો કાઢવો હોય ત્યારે ગમે તેમ કરીને મહેનત તો કરે ને. છેલ્લા 1.5 વર્ષમાં બધે ફરી આવ્યો છું, કે હજી મને સંતોષ નથી થયો ને, હજી મારું માથું તો એટલું જ ખરાબ છે. કે એટલે એને વાંચનમાં વાત નહોતી લીધી. વાંચન પૂરું થયા પછી ટાઈમ માંગ્યો હતો કે મારે તમારી સાથે કલાકે બેસવું છે, ભલે બેસવું. પછી આ પ્રશ્ન લઈને આવ્યા છે, તો આટલી બધી વિસ્તાર કર્યો, મારી આ પરિસ્થિતિ છે, તમે શું કહો છો. મને કીધું તો બરાબર છે, જેમ નિત્ય છે એ વ્યવહારની, અનિત્ય છે એ વ્યવહારનો વિષય છે. એ નિત્યને એટલા માટે વ્યવહારનીના વિષયમાં નાખે છે ગ્રંથકાર અહીંયા કે અંશ છે, માટે અંશ દ્રષ્ટિ છે એટલે ભેદ પડે છે, બીજું કાંઈ કારણ નથી. શું પ્રમાણમાં તો તમને કાંઈ વાંધો નથી, તો કે ના ના, અનિત્યમાં પણ વાંધો નથી, નિત્યમાં જે વાંધો છે એ આ કારણે છે. કે તમે નિત્યને એક નક્કી કરી નાખ્યું છે, એના ઉપરથી ચર્ચા ચાલી કે તમે નક્કી નહીં કરી નાખો એક વાત. તો કે નક્કી કર્યા વગર તો અનિર્ણય રહે છે, અને અનિર્ણયમાં ક્યાં સુધી ચાલવું, કે નિર્ણય તો કરતા જ જવો જોઈએ. એવું છે કે જો નિર્ણય કરી નાખશો ને તો આવી તકલીફ થશે ખરી. પછી મેં અપરિણામીનો દાખલો આપ્યો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો, કે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનું પ્રકાશન થયું અને સુગાનીજીની ચર્ચાઓ ચાલી સ્વામીમાં, અને અપરિણામી શબ્દ બહાર આવ્યો ત્યારે આપણા ગુરુદેવ પાસે 30-30 વર્ષથી સામે બેસીને સાંભળનારા, નિવૃત્તિ લઈને મારી ને તમારી જેમ આવજા કરે એમ નહીં, 30 વર્ષ સુધી આવ્યા છે ને ગયા છે એમ નહીં, ત્યાં થાણું થાપીને બેઠા હોય એવા લોકોને અપરિણામી શબ્દ સાંભળ્યો નહોતો એટલે સિદ્ધિ ના પાડવા માંડ્યા, એને અપરિણામી હોય જ નહીં. ગુરુદેવે એવું કોઈ દિવસ સમજાવ્યું નથી, નહીં છે જ નહીં, હોય તો ગુરુદેવ કે ગુરુદેવે તો કીધું છે એ તો અમે બીજા ભાગમાં મૂકી દીધું. બસ 80 ગાથામાં એટલું બધું તો ધ્યાન કોનું ગયું હોય, શું એટલે કે કીધું જ નથી ને સાંભળ્યું જ નથી એમ સીધું લઈ લીધું. જિજ્ઞાસામાં રહેવું જોઈએ કે કોઈ નવી વાત આવે તો માણસે થોડું ઓપન માઇન્ડેડ માણસ હોવો જોઈએ આની અંદર. જ્યારે તત્વના અભ્યાસમાં આપણને ખબર છે કે આપણે અનુભવ સુધી પહોંચ્યા નથી, આપણું જ્ઞાન પ્રમાણ જ્ઞાન થયું નથી, સમ્ય જ્ઞાન થયું નથી, તો પછી જ્ઞાનને ખુલ્લું રાખવામાં વાંધો શું. નિર્ણય કરીને બંધાઈ જવું અને પછી એ નિર્ણયથી કોઈ બીજી વાત આવે ત્યારે પછી આપણે કાં તો એને ના પાડી દેવી ને, કાં તો આપણે મૂંઝવણમાં આવવું, બેમાંથી એક રસ્તો થઈ જશે. તમે તો હજી જિજ્ઞાસામાં છો એટલે મૂંઝવણમાં રહ્યા છો, પણ પહેલાં લોકો તો જિજ્ઞાસામાં નહોતા, એને તો નિર્ણય ફાઇનલ કરી નાખ્યો હતો એટલે ના પાડી દીધી કે હોય જ નહીં આમ. તો ગુરુદેવ હા પાડે તો ના પાડવા માંડ્યા પછી, તો કેમ કે પ્રેસ્ટેજ પોઈન્ટ પછી તો થઈ ગયો કે આપણે એક વખત ના પાડી ચૂક્યા છીએ, ગુરુદેવ હા પાડે તો આપણને બેસતું નથી. હવે પણ બેસતું નથી તો શું કામ આવે, પહોંચ્યા છીએ ક્યાં આપણે, બેસતું હોય કે ન બેસતું હોય આપણે ક્યાં પહોંચ્યા છીએ તો વિચાર કરવો જોઈએ ને. એટલે એ દ્રષ્ટાંત આપ્યો કે આવું થાય છે. એટલે હંમેશા જિજ્ઞાસાની અંદર જગ્યા ખુલ્લી રાખવી, અવકાશ રાખવો કે ખરેખર સત્ય શું છે. તમે અહીંયા ભેદ દ્રષ્ટિથી અનિત્યને વ્યવહારમાં નાખ્યો છે, બીજું કાંઈ કારણ નથી. અનિત્ય પણ એક ભેદ છે, નિત્ય પણ એક ભેદ છે, અને એ બંને ધર્મ છે. નિત્ય અનિત્ય બંને ધર્મ છે. શું આમ નિત્ય છે એ વસ્તુનું સ્વરૂપ પણ છે, ત્રિકાળી જે સ્વરૂપ છે એ પણ નિત્ય છે, અને દ્રવ્યનો ધર્મ પણ નિત્ય છે. તો અહીંયા અનિત્ય નિત્યનું જોડકું લીધું છે, બે વ્યવહાર નહીં માં જાય છે, કારણ કે બંને ધર્મ છે. એ તો જે ભેદ છે, ધર્મનો ભેદ છે, એ વ્યવહાર નહીં નો વિષય છે. અને તમે લઈ ગયો છો લો નિત્યમાં નિશ્ચય નહીં નો વિષય, એટલે તમને બેસતું નથી, કેમ કે તમે ફિક્સ કરીને બેસી ગયા છો. એટલે કાંઈક હળવા થયા, પછી અનુભવમાં બેસતું નથી. કે નિશ્ચયની નો વિષય અનુભવ સ્વરૂપ છે, અનુભવ નું સ્વરૂપ કીધું, ભેદ કાઢી નાખ્યો માટે નિશ્ચય. ભેદ એટલો વ્યવહાર, અને વ્યવહાર નો નિષેધ કરે તે નિશ્ચય. પંચાધ્યાયની પદ્ધતિ શું છે, જે વ્યવહાર નો નિષેધ કરે તે નિશ્ચય. એટલે જેટલા ભેદ લે એ બધાને વ્યવહારમાં નાખે છે. દ્રવ્ય કહો તો કઈ દ્રવ્ય નો ભેદ થઈ ગયો માટે વ્યવહાર. શું ગુણ તો ઠીક, પણ દ્રવ્યત્વ એક ગુણ છે કે, એટલે જેટલો ભેદ એટલો બધો વ્યવહાર, અને વ્યવહાર નહીં, ન ઈતિ એટલો નિશ્ચય. એવી રીતે કીધું, એમની પદ્ધતિ છે આ ગ્રંથકારની પણ, અને એ પદ્ધતિ પણ બરાબર જ છે. પદ્ધતિની દ્રષ્ટિ પાસે કોઈ ખોટી પદ્ધતિ છે એવું છે નહીં. અને અનુભવ સ્વરૂપ છે એનો બીજો જ એક દાખલો લઈએ, કીધું કે જે ત્રિકાળી સ્વભાવ છે એ નિશ્ચય નહીં એનો વિષય. તો કે હા, એને અનુભવ કેવી રીતે લઈએ આપણે, કે હવે વિચાર કરો કે આપણે નિર્ણય જયારે કરવો છે ત્યારે જ્ઞાન લક્ષણ થી નિર્ણય કરાવે છે સમયસાર માં આચાર્ય દેવ. જ્ઞાન લક્ષણ પર્યાયમાં છે, તો નિશ્ચય પર્યાયમાં ક્યાંથી આવ્યો? તો ગુરુદેવ એમ કે છે કે સ્વભાવ ખુલ્લો છે, જ્ઞાનના પર્યાયમાં સ્વભાવ ખુલ્લો છે. સ્વભાવ પર્યાયત્વ પણ નથી, પણ સ્વભાવ પણ તો ત્યાંય છે. તો પર્યાયત્વને ગૌણ કરીને માત્ર સ્વભાવને જોવામાં આવે તો જે સ્વભાવ પર્યાયની અંદર ખુલ્લો છે એ જ સ્વભાવ અખંડપણે દ્રવ્ય ગુણમાં પણ રહેલો છે, પણ દ્રવ્ય ગુણના ભેદ રૂપે નહીં. એટલે સ્વભાવને દ્રવ્યનો ભેદ, ગુણનો ભેદ કે પર્યાયનો ભેદ ન લાગવું પડે એને અનુભવ કહેવામાં આવે છે, કે ન દ્રવ્યરૂપ ન પર્યાયરૂપ, એનું નામ અનુભવ છે. ખુલાસો તો કંઈક બુદ્ધિ ગમે છે, પણ હજી મને સંતોષ નથી થતો. શું હજી સંતોષ નથી થતો? મને તો મારો ખ્યાલ છે, તો તમને વાત કરું છું કે આવી રીતે લેવું જોઈએ. મેં તો ગાથા ન વાંચી, પછી કે ગાથામાં આમ કહેવા માગે છે. મેં તો કાંઈ વાંધો નહીં, આમ કહેવા માગે છે ને, તમને શું પ્રશ્ન? મને કે આ બેસતું નથી, બેસી જાય એવું છે. એટલે ગાથા વાંચ્યા વગર એમને અધરથી વાત તો ખુલાસો કર્યો કે હજી પર્યાય છે એને દ્રવ્ય દ્રષ્ટિએ જોવો, પછી સમયસારનો આધાર લીધો હતો ત્યાં. કે આ જે જ્ઞાન લક્ષણ છે એ દ્રવ્યપણે છે. શું એ દ્રવ્યપણે ત્યાં એને લક્ષમાં લેવાનું છે, પર્યાયપણે લક્ષમાં નથી લેવાનું. શું તો દ્રવ્યપણે કેમ લક્ષમાં ન લેવાય? દ્રવ્યનું અંગ નથી. એ દ્રવ્ય પણ છે, એમાંય વાંધો નથી, પણ આ તો એનો એક ભાગ તો પર્યાયમાં બહાર આવે છે ને, આમ અખંડ છે. જે સામાન્ય વસ્તુનો સ્વભાવ છે એ તો અખંડ છે, એમાં કોઈ ભેદ કે કટકો નથી, પણ એક અંશ પર્યાયમાં ખુલ્લો છે, બાકીનો ખુલ્લો નથી. હું એ ખુલ્લો છે એમાંથી ખુલ્લો નથી એ પકડાઈ જાય છે નિર્ણયમાં, નિર્ણયની અંદર. તો દ્રવ્ય પણ જુઓ એમ કહીને કહ્યું, પણ દ્રવ્યને પર્યાય પણ જોઈ શકાય છે. અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ્ય ટોડરમલજીએ કહ્યું કે નહીં? તો કે હા. તો કેમ દ્રવ્યને પર્યાય ભાવે જુઓ છો ત્યાં? એમ પર્યાયને દ્રવ્ય ભાવે જુઓ, એમાં શું વાંધો છે? નથી જોવાતું દ્રવ્યાર્થિક નહીં ન લાગુ કરી શકાય ત્યાં? આચાર્ય મહારાજ તો કહે છે કે દ્રવ્ય પણ આ વાત છે, કાંઈ સમયસારમાં એ વિશે ચાલે છે એ રીતે, એટલે કાઢીને વાંચ્યું એને બેસી ગયું બરાબર. આ વાત એ રીતે વિચારી નથી કે પછી તો બહુ એને ખુશી થયા કે આ તો મારું મૂંઝવણ મટી ગઈ બધી. ખુશી એટલા માટે થઈ એને મૂંઝવણ મટી ગઈ ગઈ. મૂંઝવણ મટી ગઈ પછી તો બીજે ત્રીજે દિવસે કંઈક જવાના હતા. આ છેલ્લે છેલ્લે બધી વાતો બની એટલે મળવાનો ટાઈમ નહોતો રહ્યો. એમ મળવા આવી રીતે આવ્યા હતા કે મારે આવવું છે ને હવે એક એક વાત તમારી પાસે બેસીને મારે સમજવી છે કે આ તો ઘણો ફેરફાર થઈ ગયો કે સમજવા સમજવા માંગે એમ કરીને. એટલે હમણાં પત્ર આવ્યો છે મારી મૂંઝવણ બહુ ચલી ગઈ એ માટે મારે આભાર માનવા રોકાવું હતું પણ હું તમને મળી શક્યો નથી ટાઈમ દિયો ન દિયો એટલે એમ કરીને. કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભીન પ્રસિદ્ધ થાય છે? આચાર્ય મહારાજે પ્રશ્ન ઉઠાવ્યો છે લક્ષ્ય લક્ષણની ચર્ચામાં. તો કે ઉત્તર કે જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી. જે જ્ઞાન છે લક્ષણ એનાથી ભિન્ન લક્ષ્ય નથી, કારણ કે ત્યાં જ છે, એની અંદર જ છે, જ્ઞાનમાં જ છે. એ તો લક્ષણ લક્ષણમાં જે લક્ષ્ય છે એ તો એ લક્ષ્ય સ્વભાવ છે, લક્ષણમાં જ લક્ષ્ય છે. કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે, દ્રવ્યપણે તો અભેદતા છે. તમે વચ્ચે પર્યાયનો ભાવ ઊભો રાખો છો એટલે તમને દ્રવ્યપણું શું છે એ ખ્યાલમાં નથી આવતું. દ્રવ્યપણે તો બંને અભેદ જ છે, લક્ષણ લક્ષણો કાંઈ ભેદ નથી, ત્યાં ને ત્યાં જ છે બધું. હવે એક સીધો સીધો સાદો પ્રેક્ટિકલ દાખલો લઈ કે મીઠાનો ગાંગડો છે, આપડા ઘરે મીઠાનો ગાંગડો હોય. હવે એને ગુણધર્મો તો ઘણા છે, સફદાય એનો ગુણ છે, વજન પણ એનો ગુણ છે, બરાબર છે. એ સિવાય પણ એના એનામાં ઘણા ગુણ છે. પણ સ્વાદમાં મીઠાનો ગાંગડો કેવી રીતે આવે કે ખારાપણે સ્વાદમાં આવે છે? ભલે મીઠાના ગાંગડામાં અનંત ગુણ હોય તો પણ મીઠાનો ગાંગડો ખારાપણે સ્વાદમાં આવે છે. એમ આત્મામાં ભલે અનંત ગુણ હોય પણ આત્મા જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. બસ અહીંથી આખો આખો આત્મા પકડાય, ખારા સ્થિતિ જેમ આખું મીઠું પકડાઈ જાય એવી જ રીતે. જ્ઞાનથી આત્મા પકડાય છે, જ્ઞાન પણ સ્વાદમાં આવે છે આત્મા. જ્ઞાન પણ આવતા આત્મા છે એમ ખ્યાલમાં આવે છે. જેમ ખારા પણ સ્વાદમાં આવતા મીઠું છે એમ ખ્યાલમાં આવે છે, નમક ખ્યાલમાં આવે છે, એમ જ્ઞાન પણ આત્મા ખ્યાલનું જ્ઞાનમાં આવે છે. એને શું વાંધો છે? એટલી પર્યાયને શું કરવા પકડો છો? અને છે પાછો ત્યાં એટલે સ્વભાવનું શું જ્ઞાન છે તો એનું સ્વાભાવિક રૂપ શું છે? સ્વભાવ રૂપે એને જોવાનો જે દ્રષ્ટિકોણ છે અથવા ઉદ્દેશ છે કે જ્ઞાનને કયા ઉદ્દેશથી જોવું છે કે એનો સ્વભાવ શું? બસ સ્વભાવ પકડાવાનો એટલે આખે આખું દ્રવ્ય પકડાઈ ગયું, આખી વસ્તુ પકડાઈ ગઈ. હા જ્ઞાન પર્ટિક્યુલર છે, એનો ખાસ વિશિષ્ટ સ્વભાવ જ છે. જે ખારાપણે મીઠું સ્વાદમાં આવી રહ્યું છે એમ જ્ઞાન પણ આત્મા સ્વાદમાં આવી રહ્યો છે, અનુભવમાં આવી રહ્યો છે. સાવ સીધી સાદી વાત છે એવી રીતે જોવામાં આવે છે. આમાં શું છે કે જે વાંચીને સાંભળીને જે કલ્પના કરી હોય છે અને એ કલ્પનાનું જે ચોખ્ખું બેસે એક વાક્યની અંદર એમનો અનુભવ નિર્ણયનો અનુભવ વર્તે છે કે સ્પષ્ટ અનુભવાન છે પ્રતિથી. વેદનનો અંશ અનુભવમાં આવે છે, એ તો અનુભવનો વિષય છે, વિચારનો વિષય નથી વેદન તો. અને એ અંશથી પ્રતિથી થઈ કે સ્વભાવ આવે છે, સ્પષ્ટ અનુભવાન છે પ્રતિથી, એનું નામ નિર્ણય છે. વિકલ્પ તો નિર્ણય નથી, વિકલ્પના છે. એને જો નિર્ણય માને તો એ કલ્પના છે. અને કલ્પના છે તે ગ્રહિત મિથ્યા છે. વેદન થી સ્વભાવ આવવો જોઈએ. વેદન થી અવેદક સ્વભાવ લક્ષમાં આવવો જોઈએ. સુગાનીજીના શબ્દોમાં કહીએ તો, કેમ કે સ્વભાવ અવેદક છે, વેદન પર્યાયમાં છે. પણ કેવું, કેવો સ્વભાવ, કે જેવું વેદન છે છેલ્લા બે ત્રણ દિવસ એક ભાર લેવો પડ્યો, નેત્ર પૂજા રહી જાય એવું હતું. પણ આ બધા જે સ્પષ્ટીકરણ વાળા છે, આ ચર્ચા 439 ની પહેલા થઈ ચુકી હતી, એના ઉપરથી કાઉન્ટ કરવાનું નક્કી છે. આ સીધે સીધું વાંચ્યું હોત, આ ચર્ચા નથી એ તો ખબર ન પડે. તો આપણે સાથે મળીએ છીએ એટલે આટલી ચર્ચાઓ થાય છે. એક બોલું સામાન્ય રીતે સીધું વાંચવાને કેમ ખબર પડે, માટે આમાં સ્પષ્ટીકરણ જરૂરી છે. જિસે સુનતે હી પ્રયાસ ચાલુ હોતા હૈ એસે વર્તમાન પાત્ર જીવ કો વૈસી ભૂલ નહીં હોતી. હવે શું છે કે સાંભળવાથી સાંભળવાનો અભિપ્રાય બંધાઈ જાય ને ગ્રહિત મિથ્યાત્વમાં આવી જાય છે. એનું કારણ શું, કે એનો પ્રયાસ ચાલુ નથી કર્યો એને. જ્યારે એકદમ પાત્રતાવાળો જીવ હોય છે, વર્તમાન પાત્રતાવાળો જીવ હોય છે, એ તો જે સાંભળે છે એનો પ્રયોગ જ ચાલુ કરે છે. એનો પ્રયોગ પ્રયાસ વગર થતો નથી. પ્રયાસ હોય ત્યારે પ્રયોગ હોય, પ્રયોગ હોય ત્યારે પ્રયાસ હોય, અવિના ભવિષ્ય. એને જેને પ્રયાસ ચાલુ થાય છે એને ઉપમાં આવતા નથી. એને ખાલી વિચાર પદ્ધતિમાં અટકાવવાનું, અટકવાનું થાય છે. અને અટકવાનું એટલા માટે થાય છે કે અભિપ્રાય પણ ત્યાં ખોટો બંધાઈ જાય છે, કે જે ગ્રહિત છે. યદ્યપિ શૂન્યકા રાગ છદ્મસ્થ અવસ્થા તક સંભવ હે ગંધર્વદેવ સુધી, તથાપિ યથાર્થતા મેં કિસી ભી રાગ કા અભિપ્રાય નહીં હોતા. એને રાગનો અભિપ્રાય નથી હોતો, નિષેધ આવે છે, વિકલ્પ આવે છે. ભગવાનની વાણી કરે ને સાંભળી એવો રાગ આવે, એનો નિષેધ સાથે સાથે આવે છે. રાગ, રાગ હોના અને રાગ કા અભિપ્રાય હોના, દોનો મેં રાત દિન જીતના બે વચ્ચે બહુ મોટો ફરક છે. બધા પંચી જોઈએ તો ઘણા ખુલાસા આવ્યા. છેલ્લા બે દિવસ ત્યાં પદમચંદી આવ્યા હતા આગ્રાથી. વિકલ્પમાં દુઃખ લાગે એ વાત જ કે વાંચી છે, પણ ધ્યાન જ કોઈ નથી દીધું. વિકલ્પમાં દુઃખ લાગે, વિકલ્પમાં છે ને દુઃખ લાગે. આપણે આ બધું વાંચીએ સાંભળીએ એમાં દુઃખ છે ને લાગે. આ લખે છે એનું કેટલાય બોલ નીકળ્યા એમાંથી, એમાંથી દૃષ્ટિ પ્રકાશની ચર્ચામાંથી. ધ્યાન નથી દીધું તો પછી ધ્યાન નથી દીધું તો કેવી રીતે વાંચે છે? એમને ઉપરથી ધારે છે બધું. હવે આખરે એમ જ લાગે છે કે આ તો બધું ઉપરથી દીધું છે. વિકલ્પમાં દુઃખ લાગે એ વાત જ વિચારી નથી. અને હવે એમ ખ્યાલ આવે છે કે જો વિકલ્પમાં દુઃખ લાગે અને સુખમાં વિકલ્પમાં દુઃખ લાગે તો અત્યાર સુધી કેટલા દુઃખમાં હેલા ગયા. પાર વગરના વિકલ્પ 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 રાત દી એટલા વિકલ્પ કર્યા છે, ને કેટલું દુઃખ સહન કર્યું છે એનો કઈ વિચાર જ નથી કર્યો. કે જે સૂક્ષ્મ નડે છે ને, એ તો પેલા લખ્યું છે સૂક્ષ્મ નડે છે. ત્યારે પ્રયોગ 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 કરવા જઈએ છીએ ત્યારે સાંભળ્યું છે નડે છે, કે સૂક્ષ્મ નડે છે, કે તો પછી આનું છે, તો પછી આનું છે, એ જે નક્કી કરી રાખ્યું છે એ બધું નડે છે. નડે એવું છે, થાય. સૂક્ષ્મમાં જે ફસાણો ફસામણ છે ને, એ તો જેમ પાપ કરતા પુણ્યમાં માણસ વધારે ફસાય છે, પુણ્ય કરતા સૂક્ષ્મમાં વધારે ફસાય છે. એવી ખરાબ પરિસ્થિતિ છે. સૂક્ષ્મ માણસને બહાર કાઢવો બહુ મુશ્કેલ. પૂરી પાટી હોય ને બે પાંચ પ્રશ્નમાં તો શાંતિ થઈ જાય, ઓલાનું તો એકમાંથી અનેક નીકળે. તો ઘણા વિદ્વાન એવું છે કે યુક્તિ વગર તો અમને બેસે જ નહીં કાંઈ, યુક્તિથી સુધી થતું હોય પછી જ આગળ હાલીએ અમે તો. અનુભવ પહેલી વાત છે, યુક્તિ તો બેસે કે ન બેસે, યુક્તિ મળે કે ન મળે, યુક્તિ સંગત થાય પછી જ માનવા માનવું જોઈએ આગળની વાત. યુક્તિ સંગત ન થાય તો વાત ના માનવી જોઈએ. બધું નક્કી કરી નાખે ત્યાં શું થાય? પછી શું કે પછી સંતોષ આવી જાય. બરાબર છે, આ વાત યુક્તિથી બેસી ગઈ. કેમ કે રાગ કરતા કરતા ભક્તિ કરતા ભક્તિનો રાગ કરતા કરતા થાક લાગ્યો, એને ભક્તિ કરવાની બંધ કરી દીધી. કલાક દોઢ કલાક બે કલાક ત્રણ કલાક બસ વાંચતા વાંચતા વાંચન કરતા કરતા કલાક બે કલાક ત્રણ કલાક થાકી ગયા. બરાબર, વિકલ્પમાં દુઃખ છે. કેમ કે એટલો વિકલ્પ ચાલે ને ભક્તિનો એ યુક્તિથી. પણ જ્યારે વિકલ્પ ચાલતો હતો ત્યારે દુઃખનો અનુભવ થયો હતો? દુઃખ છે એ તો અનુભવ કરવાનો વિષય છે, યુક્તિથી સમજવાનો વિષય નથી. તર્ક યુક્તિ ન્યાય આગળથી સમજી લો એટલે દુઃખ સમજાઈ જાય એવું નથી. દુઃખ ને સુખ બે અનુભવનો જ વિષય છે. ખાવાની ચીજને હૂંઘવાથી નક્કી ન કરે, ભલે ગળી વાસ આવતી હોય તો કે છે ગળી ચીજ ગળી છે. એનો સ્વાદ ખરેખર લેવો હોય તો એ જીભ ઉપર મૂકો તો જ ખરેખર એ સ્વાદની ખબર પડે, જોવાથી ને સૂંઘવાથી એની ખબર ન પડે. એમ સુખ દુઃખના એને અનુભવથી ખબર પડે, એને વાંચવાથી ખબર ન પડે, એને વિચારવાથી ખબર ન પડે, યુક્તિથી ખબર ન પડે. હા, કસાય મન થાય એટલે તો શાંતિ લાગે, અને પછી કે નહીં દુઃખ છે એવી રીતે નક્કી કરે. તપાસો, કહેનાર તો પ્રમાણિત છે, કહેનારને સ્વીકારો છો તો હા કહેનાર જ્ઞાની પુરુષ છે, કહેનારમાં શંકા નથી. તો પછી નથી લાગતું માટે ભૂલ આપણી થઈ તો એ કે છે એ પ્રમાણે આપણો અનુભવ નથી કામ કરતો, માટે ભૂલ આપણા અનુભવ નહીં છે. તપાસ કરો જ્યાં સુધી ભૂલ ન જોઈ લેતા બીજો નહીં કરશે. તપાસ તપાસે નહીં અને એમને આગળ આવેલા જાય કે એમને ભલે કીધું અનુભવ બીજું કે છે તો એ વાતને મેળવતા નથી. અનુભવની સાથે મેળ ન ખાય તો એ આગળ આવેલી જાય, મેળ ન ખાય તો આગળ આવેલા જાય એનું શું અર્થ છે? એમ નિર્ણય કરી નાખે તો અગ્રહિત છે, અગ્રહિતમાં અનાદિથી નથી લાગતું. અનાદિથી જે અગ્રહિત છે, દેહાત્મક બુદ્ધિ છે, વિકલ્પમાં દુઃખ નથી લાગતું, શું મન કશામાં શાંતિ લાગે છે, બધું અગ્રહિતમાં જાય. પણ નિર્ણય કરે તો પુણ્ય તે ધર્મ છે, અગ્રહિતમાં જાય. આમ તો મન કશામાં શાંતિ એટલે વેદાય છે તો અનાદિથી અગ્રહિત પણ વેદાય છે. પણ બુદ્ધિપૂર્વક નિર્ણય કરે કે આ બરાબર છે, વિકલ્પમાં દુઃખ નથી, તો એને કેનાર માન્ય રાખ્યા ને અને નવું ગ્રહણ કર્યું. બુદ્ધિથી વિચારીને નિર્ણય કરે તો એ નવું ગ્રહણ થાય. બાકી અનાદિથી તો એ બધી મિથ્યાત્મક ભૂલ ચાલી જાય છે, એ બધી અગ્રહિતમાં જાય છે. રાગનું વિકલ્પ છે, દેહાત્મક બુદ્ધિ છે, અને કશાની મનતામાં શાંતિ અનુભવાય છે, એ બધું આમ અગ્રહિતમાં જાય છે. પણ એનો બુદ્ધિપૂર્વક વિચાર કરીને એ પાકું કરે કે ના બરાબર છે તો એ જ ગ્રહિત થઈ જાય. પછી ભરવાની ચર્ચા 439 ગ્રહિતમાં નાખી દીધા, વ્યવહાર શ્રદ્ધા નથી એમ કહીને ગ્રહિતમાં. પેલા તું કે વ્યવહાર શ્રદ્ધા નહીં તો શું એનો અર્થ? ગ્રહિત નથી હતું હે, ગ્રહિત નથી. પ્રશ્નમાં તો એવું લાગતું નથી કે પ્રશ્ન કરનાર ગ્રહિત નથી હતો. પ્રશ્ન કરનાર તો ચોખ્ખી સરળતાથી વાત કરે છે, અંદરમાં આત્મા દેખાતો નથી, ચિંતા કઈ પરિણામ થતી નથી, કીર્તન કરવા ધ્યાન કરવા બેસે, પછી શું કે વાંચવું સાંભળવું એવું જ રાખ્યું છે. પછી ઓલાબેમાં તો કંઈ કામ થતું નથી, આ એના વાંચવા સાંભળવા કંઈક બરાબર લાગે છે, માટે એ ચાલુ રાખ્યું. આમાં ગ્રહિત આવી ગયો, ગ્રહિત આવી ગયો, નિર્ણય થઈ ગયો કે આ આ કામ કરતા 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 લાભ થઈ જશે. હવે તો એને અસંતોષ થવો જોઈએ કે આટલા આટલા વખતથી વાંચું છું, આટલા આટલા વખતથી સાંભળ્યું છે, અને મને મારે જે કમાણી કરવી છે એ થતી નથી, મારી મહેનત નકામી ગઈ, એનો અસંતોષ થવો જોઈએ. માણસ દોડે ને પહોંચે નહીં તો દોડ નકામી ગઈ, એનો અસંતોષ થવો જોઈએ. એના બદલે સંતોષ માં મારે છે તો વિપરીત પરિસ્થિતિ, ત્યાંથી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. જીવ કો વર્તમાન મેં દુઃખ લગે તો પ્રયાસ કર કર કે સુખ કો ઢૂંઢ લેતા હૈ, લેકિન જો ધારણા મેં સંતુષ્ટ હો જાતા હૈ તો ઉસે દુઃખ નહીં લગતા, ઇસલિયે અંદર અંતર મેં સુખ ઢૂંઢતા હી નહીં. વર્તમાન મેં દુઃખ હોને પર ભી દુઃખ નહીં લગતા હૈ, ઇસકા કારણ યહ હૈ કે ઉસે ધારણા જ્ઞાન મેં હી સંતોષ હો ગયા, વર્તતા હૈ દુઃખ નથી લાગતો. શું કારણ? સંતોષ પકડાય સુખ કે લીધે પ્રયાસ ચાલુ નહીં હોતા, સંતોષ ના કારણે સુખની જરૂર નથી લાગતી. દ્રવ્યની સુધી આ સ્થિતિ છે, જેટલું કર્યું એમાં સંતોષ થઈ ગયો, શિક્ષા લીધી, મહાવ્રત પાડ્યા એમાં સંતોષ થઈ ગયો. એ સંતોષ થઈ ગયો તો પછી નવી સુખ માટે એને શોધ કરવાનું કરે ને, એમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શું કરે કે માણસ ચારિત્ર અંગીકાર કરી લીધો. આપણે સૈની મનતા છે ગણી એટલે શાંતિ દેખાય છે, શાંતિ દેખાય છે એટલે સંતોષ લાગે છે. પછી આત્માના સુખ માટે ક્યાંથી પ્રયાસ કરે એને ખોજ શોધે કેવી રીતે, કે મારે સુખ મેળવવાનું બાકી છે એની શોધ ક્યાંથી ચાલે? ખોજ અટકી દે, સંતોષ હોય તો જ ખોજ અટકે, નહીં તો અટકે. હા, એટલે વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ, એના બદલે જગત ધારણ કર્યા પછી ત્યાં થયું. માસ ઉપવાસ કરે છે તો પણ ગર્ભ અનંત આલે છે, બોલે બીજું અંગત વિખ્યાત્મક બોલે છે, બીજે એના ગર્ભમાં અનંત બહુ પીડ્યા છે. સહજ પુરુષાર્થ મેં થકાન નહીં લગેગી, સોને આદિ કે ભાવ મેં ભી દુઃખ લગેગા, નિંદ્રા મેં ભી થકાન લગેગી. બસ ને નિંદ્રામાં શાંતિ લાગે, થાક ઉતરે છે, થાકે છે, જ્ઞાની કે થાક લાગે છે, ઉલટું સુલટું. સહજ પુરુષાર્થ કે સાથ સહજ નિરાકુલતા કવિના ભાવે રૂપસે રહેતી હૈ, તો સોને આદિ કે ભાવ મેં તથા નિંદ્રા મેં ભી થકાન માલુમ પડતી હૈ, એસા હી સહજ પુરુષાર્થ કા સ્વરૂપ. એને તો એને સહજ પુરુષાર્થ છે, એને તો નિંદ્રાનો વિકલ્પ છે, એ થાકનો કારણ છે. આરામધામ તો આત્મા છે, વિશ્રામધામ તો આત્મા છે, એમાં ઠરવું એમાં એમાં થાક ઉતરે છે, ભવ ભવાંતરમાં સાક્ષ્યમાં ઉતરે છે કે સ્વરૂપમાં ફરે વિશ્રામ ધામમાં, ત્યારે એના બદલે બહાર નીકળીને એમ કે મારે આ શું છે, ફરક લાગે અને તો માણસ સુધા સુધા થાકે જ છે. વૈદકના શાસ્ત્રમાં તો વધારે સુવે અને આ રોગ થાય, વધારે બેસે અને આ રોગ થાય, વધારે ચાલે અને આ રોગ થાય, વધારે આંખનો ઉપયોગ કરીને જોવે અને આ રોગ થાય, વધારે સાંભળે અને આ રોગ થાય, એ બધા બોલાવે છે. એ તો શરીરની વિકૃતિ બધી માણસમાં છે, પહેલાં માનસિક વિકૃતિ પહેલાં છે, પછી શરીરની વિકૃતિ. स्वभाव के अवलंबन में निर्विकल्प सुख सहज वर्तता है, जबकि स्वरूप के विश्राम धाम के अवलंबन को छोड़कर शरीराश्रित विश्राम के विकल्प में सुख कैसा है? वह विकल्प तो स्वयं ही दुख रूप है, सुवानो विकल्प होते दुख रूप से. સાથે રહેવાનું મળે તો ખબર પડે કે એને ખાવામાં સુવામાં ક્યાં ક્યાં દુઃખ લાગે છે, આમ ખ્યાલમાં આવે. સામાન્ય રીતે માણસને દુઃખ લાગે એટલે તૃપ્તિ થાય, તરસમાં પાણી મળે એટલે તૃપ્તિ થાય, વિકલ્પો બહુ ચાલતા હોય એટલે શાંત ઊંઘ આવી જાય શાંતિથી, ને વિકલ્પ શાંત થાય એટલે એમ કે ચાલો થાક ઉતરે. પણ એ બધા તો સંસારીઓની પરિસ્થિતિ છે, જેને એક એક વિકલ્પમાં દુઃખ લાગે છે વાત જ બીજી છે. આ તો બધા અલૌકિક પ્રકાર છે.
જાય હો જાય હો.